શ્રી પ્રવચનસાર ગાથા 238 અને 239 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 161.
ગાથાની ટીકા શરૂ કરતા પહેલા તત્રો મોક્ષ કારણ ચિંત્યતે, ત્યાંથી લઈએની છે. પરસ્પર દ્રવ્ય પર્યાય સાપેક્ષ જીવ પદાર્થ છે, એટલે એક જીવ પદાર્થમાં એનું દ્રવ્યત્વ છે અને પર્યાયાંશ છે, બંનેની પરસ્પર સાપેક્ષતા છે. 542 પણ 238 ની સંસ્કૃત ટીકા. તત્ર મોક્ષ કારણમ ચિંતતે, એવા જીવ પદાર્થમાં મોક્ષનું કારણ વિચારવામાં આવે છે. મિથ્યાત્વ રાગાદી રૂપા બહિરાત્મ અવસ્થા તાવત અશુદ્ધા. મિથ્યાત્વ રાગાદી રૂપ બહિરાત્મ અવસ્થા છે, એ મિથ્યાત્વ અને રાગાદી રૂપ છે. પોતાના સ્વરૂપને છોડીને અન્ય બહિર્તત્વમાં આત્મબુદ્ધિ, એને બહિરાત્મા અવસ્થા બહિરાત્મા કહે છે. પોતાના સ્વરૂપને તો જાણે નહીં અને અન્ય તત્વમાં રાગ અને રાગનો વિષય એવા અન્ય તત્વમાં આત્મબુદ્ધિ એ બહિરાત્મા છે, એ મિથ્યાત્વ અને રાગાદિ સહિત હોય છે. એ પ્રથમ તો અશુદ્ધ છે, મુક્તિ કારણ ન ભવતી, એવી અશુદ્ધ મલિન અવસ્થા મુક્તિનું કારણ થતી નથી. મોક્ષ અવસ્થા શુદ્ધા ફળભૂતા સાચ અગ્રે તિષ્ઠતી. મોક્ષ અવસ્થા છે તે શુદ્ધ છે, ફળભૂત છે, એટલે આરાધનાનું ફળ છે, માર્ગનું ફળ છે, ધ્યેય છે, જે મુખ્ય છે. અગ્રે તિષ્ઠતી, અગ્ર એટલે જે મુખ્ય છે. તાભ્યામ દ્વાભ્યામ ઇતાભ્યામ દ્વાભ્યામ એ બંનેમાં ભિન્ના એ અંતરાત્મ અવસ્થા સા મિથ્યાત્વ રાગાદી રહિતત્વે ને શુદ્ધા, એ બંનેથી જે ભિન્ન છે એવી અંતરાત્મ અવસ્થા તે પણ મિથ્યાત્વ રાગાથી રાગાદીથી રહિત શુદ્ધ છે. પણ એ અંતરાત્મ અવસ્થા છે એ અવસ્થા પૂરા અંશે શુદ્ધ થયેલી નથી, એ અવસ્થાનો અમુક અંશ મલિન છે અને અમુક અંશ શુદ્ધ છે. મલિન અંશમાં શુદ્ધિ નથી અને શુદ્ધિમાં મલિનતા નથી, એવી રીતે લીધું. દ્રષ્ટાંત લીધો છે એના ઉપર કેવી રીતે શુદ્ધિ છે. યથા સૂક્ષ્મ નિગોત જ્ઞાને શેષાવરણે સતી અપી ક્ષોભમ જ્ઞાનાવરણમ નાસ્તિ તથા અત્રાપી કેવળ જ્ઞાનાવરણે સતી અપી એક દેશ ક્ષોભમ જ્ઞાન અપેક્ષયા નાસ્તિ આવરણમ. જેમ સૂક્ષ્મ નિગોધના જ્ઞાને નિગોતો શબ્દ છે એ બરાબર છે ને, નિગોધ જ્ઞાને એમ જ છે ને, નિગોધ એટલે ત્યાં નિગોધ જ થાય છે ને, નિગોધ અજ્ઞાને જે અજ્ઞાન છે. બાકીનું આવરણ હોવા છતાં તોનો ડનો તો કીધો છે એમ ને, તોનો તો ડો થાય છે. સૂક્ષ્મ નિબોધના અજ્ઞાનમાં બાકીનું જે આવરણ હોવા છતાં સૂક્ષ્મ જ્ઞાનાવરણમ નાસ્તી, જ્ઞાનાવરણ છે પણ સૂક્ષ્મ જ્ઞાનાવરણમ નાસ્તી, સૂક્ષ્મને આવરણ નથી. કેમ કે સૂક્ષ્મ છે એટલો ઉઘાડ છે, સૂક્ષ્મ કહો કે ઉઘાડ કહો એને આવરણ નથી. જેટલું ખુલ્લું છે એટલું ખુલ્લું છે, બાકીનું આવરણ છે એમ કેમ છે. તેમ એ સિદ્ધ એ દ્રષ્ટાંત અનુસાર કેવળ જ્ઞાન આવરણે પછી અપી કેવળ જ્ઞાનને આવરણ હોવા છતાં એક દેશ સૂક્ષ્મ જ્ઞાન અપેક્ષા નાસ્તી આવરણ, એક દેશ જે ઉઘાડ છે અથવા જેટલી શુદ્ધિ થઈ છે એ શુદ્ધિમાં અશુદ્ધિ નથી, શુદ્ધ અવસ્થા અંતરાત્મા અવસ્થાની વાત લીધી ને, એમાં જેટલી શુદ્ધિ થઈ છે એ શુદ્ધિમાં અશુદ્ધિ નથી અને અશુદ્ધિમાં શુદ્ધિ નથી. યાવત અંશે ન નિરાવરણા રાગાદી રહિતત્વેન શુદ્ધા તાવત અંશે ન મોક્ષ કારણમ ભવતી. જે અંતરાત્મા અવસ્થા છે એમાં જેટલી જેટલા અંશે યાવત અંશે એટલે જેટલા અંશે નિરાવરણ એટલે શુદ્ધ થયો છે અને રાગાદી રહિત થયો છે તેટલા અંશે મોક્ષનું કારણ છે. એટલે જેટલી શુદ્ધિ થઈ અને જેટલી વધે એ બધું મોક્ષનું કારણ છે. શુદ્ધિ છે તે મોક્ષનું કારણ છે, અશુદ્ધિ છે તે મોક્ષનું કારણ નથી એમ કીધું. પછી એ અશુદ્ધિમાં વ્રત પ્રતિજ્ઞા શીલ સંયમ એ વગેરેના શુદ્ધા હોઈ શકે છે પણ એ અંશ છે એ અશુદ્ધ અંશ છે અને મુક્તિનું કારણ નથી. જેટલો શુદ્ધ વિતરાગ ભાવ પ્રગટ થયો અથવા વિધો તેટલો એ શુદ્ધ ભાવ વિતરાગ ભાવ જ મુક્તિનું કારણ છે એમ કેવું છે. તત્ર શુદ્ધ પારિણામિક ભાવરૂપમ પરમાત્મ દ્રવ્યમ ધ્યેયમ ભવતી. ત્યાં એટલે અંતરાત્મ અવસ્થામાં શુદ્ધ પારિણામિક ભાવરૂપ જે પરમાત્મ દ્રવ્ય છે તે ધ્યેય છે. અંતરાત્માને ધ્યેય શું છે કે પોતાનું જે પરમાત્મ દ્રવ્ય છે એ ધ્યેય છે. તચ્ચ તસ્માત અંતરાત્મ ધ્યાન અવસ્થા વિશેષાત કથંચિત ભિન્નમ. એ જે પરમાત્મ દ્રવ્ય છે એ ધ્યાનની જે અંતર અવસ્થા છે અવસ્થા વિશેષ છે તેનાથી કથંચિત ભિન્ન છે. એટલે તેનાથી થોડું ભિન્ન છે, સર્વથા ભિન્ન નથી અને સર્વથા અભિન્ન નથી. કેમ કે પ્રમાણ અપેક્ષા એ તો તે જ દ્રવ્ય પરિણમે છે અને તે દ્રવ્ય ધ્યાન અવસ્થા રૂપે શુદ્ધ અવસ્થા રૂપે થયું હોવા છતાં અવસ્થા પલટો મારે છે અને દ્રવ્ય તેમને તેમ રહે છે પલટો માર્યા વિનાનો. એટલું બે વચ્ચે અંતર છે. તસ્માત અંતરાત્મ ધ્યાન અવસ્થા વિશેષાત કથંચિત ભિન્નમ. તે દ્રવ્ય છે તત્ છે એટલે તે દ્રવ્ય છે પરમાત્મ દ્રવ્ય છે તે અંતરની ધ્યાન અવસ્થા વિશેષથી કથંચિત ભિન્ન છે. યદા એકાંતેન અભિન્નમ ભવતી. જો એકાંતે તે અભિન્ન હોય ધ્યાનની અવસ્થા તદા તો મોક્ષેપી ધ્યાનમ પ્રાપ્નોતી. તો તે ધ્યાન મોક્ષ અવસ્થા થતાં પણ એટલે અંતરાત્મ અવસ્થામાંથી પરમાત્મ અવસ્થા થાય તો પણ તે ધ્યાન ચાલુ રહેવું જોઈએ. અથવા અપૂર્ણ શુદ્ધ અવસ્થા એ આત્માથી અભેદ થઈ એમ કહેવાય છે એમાં સર્વથા અભેદપણું હોય તો મોક્ષ અવસ્થા થતાં પણ એ અશુદ્ધ અપૂર્ણ શુદ્ધ અવસ્થા રહેવી જોઈએ, પણ એમ તો બનતું નથી. અથોસ્ય ધ્યાન પર્યાયસ્ય વિનાશયો સતિ તસ્ય પારિણામિક ભાવસ્યોપી વિનાશ પ્રાપ્નોતિ. અથવા આ ધ્યાન પર્યાયનો નાશ થતા, એ તો પર્યાય પલટો મારશે એમ કહે, પારિણામિક ભાવનો પણ નાશ થઈ જશે. જો અવસ્થા ને અવસ્થા ચાલુ રહેશે અભિન્ન થઈને, તો મોક્ષમાં એ અવસ્થા દેખાશે. અને અવસ્થા તો પલટો મારે જ છે એમ કહો, ને તો અભેદ થયેલું પારિણામિક દ્રવ્ય છે એનો પણ નાશ થશે. આનો નાશ થશે, એનો પણ સાથે સાથે નાશ થઈ જશે. આ દ્રવ્ય પર્યાયનું શુદ્ધ અવસ્થામાં શું છે જ્ઞાન કરાયું. એમ બહિરાત્મ અંતરાત્મ પરમાત્મ કથન રૂપેણ મોક્ષ માર્ગો જ્ઞાતવ્ય. આ રીતે બહિરાત્મા અંતરાત્મા અને પરમાત્માના કથન વિસ્તારથી મોક્ષ માર્ગનું જ્ઞાન કરવું જોઈએ. મોક્ષ માર્ગ કયો છે, કેવો છે એનું જ્ઞાન કરવું જોઈએ. કે બહિરાત્મ અવસ્થા એ મોક્ષ માર્ગ નથી, પરમાત્મ અવસ્થા એ મોક્ષ માર્ગ નથી, એ તો ફળભૂત છે મોક્ષ માર્ગના. બહિરાત્મ અવસ્થા અશુદ્ધ છે, એ મોક્ષ માર્ગ નથી. અંતરાત્મ અવસ્થા છે એ મોક્ષનો માર્ગ છે એમ જ્ઞાન કરવું જોઈએ, અથવા એમ જાણવું જોઈએ. અથવા પરમાગમ જ્ઞાન તત્વાસ શ્રદ્ધાન સંયતત્વાનામ વેદરત્ન ત્રય રૂપાણામ મૈલાપકે અવેદરત્ન ત્રયાત્મકમ નિર્વિકલ્પ સમાધિ લક્ષણમ આત્મજ્ઞાનમ નિશ્ચયેન તદેવ મુક્તિ કારણમ ઇતિ પ્રતિપાદયતિ. મુક્તિ કારણનો વિચાર ચાલે છે ને અહીંયા, તો શું કહે છે કે હવે પરમાગમ જ્ઞાન, આગમ જ્ઞાન વ્યવહાર, તત્વાર્થ શ્રદ્ધાન, વ્યવહાર શ્રદ્ધાન, સંયમ તત્વાનામ બાય સંયમ, વેદરત્નત્રય રૂપાણામ એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, એને ભેદરત્નત્રય, વ્યવહાર રત્નત્રયને ભેદરત્નત્રય કહેવામાં આવ્યા છે. ભેદરત્નત્રય કેમ કહ્યા કે આત્માના સ્વભાવથી એની જાત જુદી જાતની છે, તેથી એને ભેદરત્નત્રય કહેવામાં આવ્યા. શુભાવરૂપ છે. મિલાપ કે અપી, એ મળતા હોવા છતાં, પ્રાપ્ત થતા હોવા છતાં, અભેદ રત્ન ત્રયાત્મકમ, જે અભેદ રત્ન ત્રયાત્મક છે, શુદ્ધ નિશ્ચય સમ્યક દર્શન સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર, એ રૂપ જે નિર્વિકલ્પ સમાધિ લક્ષણ આત્મજ્ઞાન છે, એ રૂપે આત્માના નિર્વિકલ્પ ઉપયોગ સમાધિ લક્ષણ, નિર્વિકલ્પ ઉપયોગ રૂપ જે આત્મજ્ઞાન છે, નિશ્ચયેન તદેવ મુક્તિ કારણમ ઇતિ, નિશ્ચયથી ખરેખર તે જ મુક્તિનું કારણ છે એમ આ ગાથામાં પ્રતિપાદન કરવામાં આવે છે. ગાથાનો વિષય આ છે, શુદ્ધ ઉપયોગ એ જ મુક્તિનું કારણ છે. અશુદ્ધ ઉપયોગ જેટલો પણ થાય, પછી પરમાગમના જ્ઞાન રૂપે અશુદ્ધ ઉપયોગ હો, એ તત્વની શ્રદ્ધામાં અશુભ ઉપયોગ હો, શુભ ઉપયોગ હો, અશુદ્ધ ઉપયોગ, અશુભ ઉપયોગ, કે બાહ્ય વ્રતશીલ સંયમના વ્યાપાર રૂપ, વિકલ્પ રૂપ અશુદ્ધ ઉપયોગ હો કે શુભ ઉપયોગ હો, બે એકાદ છે, એ મુક્તિનું કારણ નથી. ત્રણેય મુક્તિના કારણ નથી. શાસ્ત્ર વાંચવાનો વિકલ્પ આવે કે સાંભળવાનો વિકલ્પ આવે, તે મુક્તિનું કારણ નથી. માણસ ટીકા કરે ને, ભાઈ આ ઉદ્ધાન કર્યું એ મુક્તિનું કારણ ખરું કે નહીં, પછી સોનગઢજી મુક્તિનું કારણ ખરું કે નહીં, ભાઈ સમુશ્રમમાં જાય પણ મુક્તિનું કારણ નથી. તો હજી સોનગઢ છે, પણ સમૂહ શરણ સાક્ષાત તીર્થંકર બિરાજમાન હોય અને એમની વાણી સાંભળવા જાય, એ સાંભળવાનો શું વિકલ્પ આવે એ મૃત્યુનું કારણ નથી. હા, એમાં એને આત્મા કેવો છે એ સાંભળીને એના નિમિત્તે આત્માના જ્ઞાનમાં પરિણમે તો એ જ્ઞાન થાય તે મુક્તિનું કારણ છે. એટલી વાત છે, વિચારમાં વિકલ્પમાં નહીં. એ તો છે ને શ્રદ્ધાન જ્ઞાન લીધ આવી ગયો. આમાં એ વ્યવહાર રત્ન પ્રયોગમાં શ્રદ્ધાન જ્ઞાન શું છે એ આત્માના વિકલ્પ રૂપ છે. વ્યવહાર રત્નત્રયના ભેદ રત્નત્રયના શ્રદ્ધાન જ્ઞાન શું છે એ વિકલ્પ રૂપ છે. એ કઈ મુક્તિનું કારણ નથી. મુક્તિનું કારણ કહો કે માર્ગ કયો, બે એક અર્થ છે. મુક્તિનું કારણ કહો કે મોક્ષ નો માર્ગ કહો, બે એક અર્થ છે. પણ એ કઈ મોક્ષ નું કારણ કે મોક્ષ નો માર્ગ છે. કમ્મમ ખવેદી નિર્વિકલ્પ સમાધિ રૂપ નિશ્ચય રત્ન ત્રયાત્મક વિશિષ્ટ વેદ જ્ઞાન અભાવાત અજ્ઞાની જીવો યત કર્મ ક્ષપયતી. અજ્ઞાની જીવ જે કર્મને ક્ષય કરે છે, એટલો સાદો અર્થ છે. હવે અજ્ઞાનીની વ્યાખ્યા કરી. એ કેવા છે અજ્ઞાની? કે જેને નિર્વિકલ્પ સમાધિ રૂપ નિશ્ચય રત્ન ત્રયાત્મક એવું વિશિષ્ટ પ્રકારનું ભેદ જ્ઞાન જેને નથી, એવા અજ્ઞાની છે. અભાવ રૂપે લીધું, ભેદ જ્ઞાનનો અભાવ છે એમ કહ્યું. અજ્ઞાનીને ભેદ જ્ઞાનનો અભાવ છે. કેવું છે ભેદ જ્ઞાન? કે નિર્વિકલ્પ સમાધિ લક્ષણ જે આત્મજ્ઞાન નિશ્ચય રત્નત્રય છે એમ કીધું છે ને. નિર્વિકલ્પ સમાધિ લક્ષણ આત્મજ્ઞાન નિશ્ચય રત્નત્રયાત્મક વિશિષ્ટ વેદ જ્ઞાન, નિશ્ચય રત્નત્રયાત્મક લીધું છે. વેદ જ્ઞાનની એવી વાત લીધી કે નિશ્ચય રત્નત્રયાત્મક છે, જેમાં શ્રદ્ધાન છે, જેમાં જ્ઞાન છે, જેમાં આત્માની સ્થિરતા છે. એ તો અધિકાર આચરણનો ચાલે છે, મુનિના આચરણનો ચાલે છે. એવું ભેદ જ્ઞાન જેને નથી તેવો અજ્ઞાની જીવ ભલે મુનિ થયો હોય તો પણ, દીક્ષા લીધી હોય તો, જે કર્મને ખપાવે છે તાભી કારણભૂતાભી ક્યા કારણરૂપ ભવ સત સહસ્ત્ર કોટી ભી સો હજાર કરોડ ભાવ સુધી, સો હજાર કરોડ ભાવ સુધી અજ્ઞાની જીવ જે કર્મને ખપાવે છે, એક હજાર કરોડ બે હજાર કરોડ નહીં પણ સો હજાર કરોડ ભાવ સુધી તમ નાની તિમ દુપ્તો ખવેદી ઉત્સાહ સમિતેણ તત્કર્મ જ્ઞાની જ્ઞાની જીવ ત્રિગુપ્તિગુપ્ત સન ક્ષપયતો ઉચ્છ્વાસ માત્રેણ. એ કર્મ જ્ઞાની જીવ કે જે ત્રણ ગુપ્તિમાં ગુપ્ત છે, આ તો મને લીધા છે ને, કે એક ઉચ્છ્વાસ માત્રમાં શ્વાસ બહાર છોડે એટલી વારમાં એ કર્મને ટાળી દે છે. કેટલી શુદ્ધતાનું સામર્થ્ય છે એમ કે છે. અશુદ્ધ ભાવે જે કર્મ પાકતા સત સહસ્ત્ર કરોડ ભાવ લાગે, એ કર્મને મુનિયોગ્ય શુદ્ધતા પ્રચુર સ્વસંવેદન ક્ષણ માત્રમાં એને ખલાસ કરે છે. એવું શુદ્ધિમાં સામર્થ્ય છે એમ કે છે. તદ્યથા તે આ રીતે બાહ્ય વિષયે પરમાગમ અભ્યાસ બલે ન યત સમ્યક પરિજ્ઞાનમ તથેવ શ્રદ્ધાનમ વ્રતાદિ અનુષ્ઠાનમ ચૈતિ પ્રયમ તત્ર આધારેણ ઉત્પન્ન સિદ્ધ જીવ વિષયે સમ્યક પરિજ્ઞાનમ શ્રદ્ધાનમ તદગુણ સ્મરણ અનુકૂલમ અનુષ્ઠાનમ ચૈતિ ત્રયમ તત્રય આધારેણ ઉત્પન્નમ વિશદ અખંડ એક જ્ઞાનાકારે સ્વશુદ્ધાત્મની પરિચ્છિતિ રૂપમ સ્વવિકલ્પ જ્ઞાનમ સ્વશુદ્ધ આત્મ ઉપાદેયભૂત રૂચિરૂપ વિકલ્પ રૂપમ સમ્યક દર્શનમ તત્રેવ આત્માની રાગાદિ વિકલ્પ નિવૃત્તિ રૂપ સ્વવિકલ્પ ચારિત્રમ ઇતિ ત્રયમ આ વ્યવહાર વ્યાખ્યા કરી વિકલ્પરૂપ 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 લીધા ને શું કહે છે બહિર વિષયે પરમાગમ અભ્યાસ બલે ન યત સમ્યક પરિજ્ઞાનમ સમ્યક એટલે શાસ્ત્રને અનુકૂળ શાસ્ત્રથી વિરુદ્ધ જ્ઞાન ન કરે વિરુદ્ધ અર્થ ન કરે શાસ્ત્રને અનુકૂળ અર્થ કરે એટલે શાસ્ત્રમાં જેવું લખ્યું હોય તેવો અર્થ કરે બહિર વિષય બહારનો વિષય છે પરમાગમ અભ્યાસ બલે ન ઘણા શાસ્ત્રોના અભ્યાસના બળથી ઘણો અભ્યાસ હોય શાસ્ત્રોનો એથી પરમાગમના વિષયમાં બરાબર જ્ઞાન કરે તથા એવું શ્રદ્ધાનમ વ્રતાદિ અનુષ્ઠાનમ એવો એને વિશ્વાસ હોય કે આમ જ છે ને બીજી રીતે નથી અને વ્રતાદિ અનુષ્ઠાન કરે એ પૂર્વક તત્ર આધારેણ ઉત્પન્નમ તેના આધારથી ઉત્પન્ન થતું સીધ જીવ વિશે સમ્યક પરિજ્ઞાનમ જીવનું જ્ઞાન કરે કેવા બીજા સિદ્ધ જીવનું જ્ઞાન કરે કે સિદ્ધો આવા હોય શુદ્ધાત્માઓ આવા હોય પોતાનો આત્મા નહીં પર છે ને વ્યવહાર રૂપનો વિષય બીજા છે પરાશ્રિતો વ્યવહાર પરને આશ્રય વ્યવહાર ઉપજે છે એટલે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન કરે સિદ્ધ જીવ ન થાય પણ હવે છતાંય શુભ સંમાં તો એમ કે ને કે અત્યારે કોઈ પૂછે તમને સિદ્ધ જીવ કેવા છે સિદ્ધ જીવ છે તે અશરીરી છે અસંખ્ય પ્રદેશી ખડગાસને અથવા પદ્માસને બિરાજમાન હોય છે અસંખ્ય પ્રદેશી એક પ્રદેશી હવે એ અનંત ગુણ એના સંપૂર્ણ શુદ્ધ છે વિશુદ્ધ છે અને કેવળ જ્ઞાન કેવળ દર્શન આદિ અનંત ચતુષ્ટય બિરાજમાન છે હવે તો શાસ્ત્રને અનુકૂળ જ્ઞાન થયું ને એ ભૂલવાળું થયું એમાં એવું જ્ઞાનની વાત છે વ્યવહાર જ્ઞાન છે ને આ તો નિશેનાચાર્યજી બહુ સ્પષ્ટ વાત લીધી છે તેમ આગમના આધારથી તત્રય આધારેણ એ ત્રણના વ્યવહાર શ્રદ્ધા જ્ઞાન ચારિત્રના આધારથી એ ત્રણેના આધારથી ઉત્પન્નમ સીધ જીવ વિષયે સમ્યક પરિજ્ઞાનમ સીધ જીવના વિષયમાં સાચું પરિજ્ઞાન સમ્યક એટલે સાચું સાચું એટલે સૂક્ષ્મમાં ભૂલ જેમાં નથી શ્રદ્ધાનમ સીધ જીવ વિશે સમ્યક પરિજ્ઞાનમ શ્રદ્ધાનમ અને એનું શ્રદ્ધાન કે આવું જ ભગવાનનું સ્વરૂપ હોય ને બીજી રીતે દેવનું સ્વરૂપ હોય નહીં તદગુણ સ્મરણ અનુકલમ અનુકૂલમ અનુષ્ઠાનમ તેમના ગુણોના સ્મરણને અનુકૂળ જે અનુષ્ઠાન અનુષ્ઠાન એટલે એ પ્રકારનો રાગ છે ત્રયમ એ ત્રણ તત્રય આધારેણ એ ત્રણેના આધારથી ઉત્પન્નમ ઉત્પન્ન થયેલું વિશદ અખંડ એક જ્ઞાનાકારે સ્વશુદ્ધાત્મની પરિચ્છિતિ રૂપમ સ્વવિકલ્પ જ્ઞાનમ પરજીવનું જ્ઞાન લીધું શુદ્ધ જીવમાં, હવે સ્વજીવનું શુદ્ધ જીવનું જ્ઞાન પણ કેવું હું કે સ્વવિકલ્પ વિકલ્પ વાળું અશુદ્ધ, તેના આધારથી ઉત્પન્ન થતું વિશદ એટલે વિસ્તાર વાળું સ્પષ્ટ, વિશદ એટલે સ્પષ્ટ ચોખ્ખું, એમાં ગડબડ ગોટો નહીં, સમજણમાં ચોખવટ હોય એમ કે છે, એના ક્ષોભસમની સમજણમાં સ્પષ્ટતા હોય ને વર્તતી હોય. અખંડ એક જ્ઞાનાકાર એ કે હું અખંડ એક જ્ઞાનાકાર નિજ શુદ્ધાત્મ સ્વરૂપ છું એવું પોતાને આત્માને પરિચિતિ નામ જાણવા રૂપે સ્વવિકલ્પ જ્ઞાનમ, એ સ્વવિકલ્પ જ્ઞાન છે, વ્યવહાર જ્ઞાન છે એમ કહે, એ પણ જ્ઞાનનું નિશ્ચય સ્વરૂપ નથી. કેટલી ચોખ્ખો છે સ્વવિકલ્પ જ્ઞાનમ, સ્વશુદ્ધાત્મા ઉપાદે ભૂત રુચિ વિકલ્પ રૂપમ, એવો વિકલ્પ કરે કે આત્મા જ ઉપાદે છે ને, આ દુનિયામાં બીજું કઈ ઉપાદે નથી, એવી વિકલ્પમાં આત્માના જ્ઞાનનો આત્માની ઉપાદેયતાનો એવો વિકલ્પ થાય કે આવો આત્મા છે, શુદ્ધ સ્વરૂપ છે, એકાકાર અખંડ જ્ઞાનાકાર સ્વરૂપ છે અને આ એક જ ઉપાદે છે, ત્યાં હું તે વ્યવહારમાં નાખ્યા કે એને એ મોક્ષનો માર્ગ છે નહીં, પછી સોનગઢ જવું એ અહીંયા તો આત્માનું લીધું ભાઈ, કયો મોક્ષનો માર્ગ છે એ શું ચીજ છે સ્પષ્ટ કરે છે આચાર્ય. એમાં પોતાનું સ્વરૂપ એને ભાષ્યું નથી, એક વિકલ્પ થવો એક વાત છે, ઈચ્છા થવી એક વાત છે, અને એમાં આત્મા ભાસવો એની રુચિ થવી બીજી વાત છે, આગળનો એક તબક્કો છે. કે છે તદ પ્રાસાદ ભૂત, પછી કહેશે આગળ, હજી એમ કહેશે કે આવું પહેલા થાય છે, પહેલા એવું થાય છે એટલે એના પ્રસાદથી થયું એમ કહેવામાં આવે છે. એવું જેને થાય પણ નહીં એને સિદ્ધિ નિર્વિકલ્પ રુચિ પ્રગટે એ તો પ્રશ્ન જ નથી આયા, પણ એમ કે પહેલા એવું થાય છે માટે પહેલા એવું કરો એમ પ્રશ્ન નથી આયા, તો એ નિશ્ચય થઈ ગયો, તો એ વ્યવહાર ન રહ્યો. જેને શુદ્ધાત્માની અનુભૂતિ એના ઉપર નજર છે એને આમ થઈ જાય એ એનો વ્યવહાર થઈ ગયો, પણ પહેલા આમ કરો એટલે આમ થશે એને એ વ્યવહાર ન રહ્યો પણ એ નિશ્ચય થઈ ગયો. ક્યાં ફેર પડે છે? શુદ્ધાત્મ ઉપાધિ ભૂત રુચિ વિકલ્પ રૂપમ સમ્યક દર્શનમ, એવું જે સમ્યક દર્શન, એવું જે જ્ઞાન, તત્રેવ આત્મની તેજ આત્મામાં રાગાદી વિકલ્પ નિવૃત્તિ રૂપમ, એ આત્મામાં રાગાદી વિકલ્પની નિવૃત્તિ રૂપ એવું જે સ્વવિકલ્પ ચારિત્ર, એમ રાગનો અભાવ થાય તે ચારિત્ર છે, રાગના અભાવરૂપ વિદ્રાગ ભાવ તે ચારિત્ર છે, એવો જે વિકલ્પ એ પણ સ્વવિકલ્પ ચારિત્રમ ઇતિ ત્રયમ, એ જે ત્રણે છે એને ભેદરત્ન ત્રય અથવા વ્યવહાર રત્ન ત્રય કહેવામાં આવે છે. એ વ્યવહાર નામ એટલા માટે પડ્યું છે કે નિશ્ચયને તે અનુકૂળ છે વ્યવહારે, નિશ્ચયથી નિશ્ચયને તે પ્રતિકૂળ છે એમ એનો અર્થ થાય. પછી નિશ્ચયને અનુકૂળ છે પણ એ વ્યવહારે, પણ નિશ્ચયને નિશ્ચયથી જોવો તો એ જ પ્રતિકૂળ છે પાછું, કેમ કે એટલો જે રાગ છે એ રાગમાં એ રોકાણો છે. એ રાગનો અભાવ થાય ત્યારે એને વિતરાગ ભાવ પ્રગટ થઈ જાય છે. તત્ત્રય પ્રસાદેન ઉત્પન્નમ, એ વ્યવહારે વ્યવહાર થી વાત કરી છે કે તે ત્રણની પ્રસાદ એટલે મહેરબાનીથી, અનુકૂળતાથી, નિમિત્તથી એને પ્રસાદ કહેવામાં આવે છે. એની પકડ હોય અને આ પ્રસાદ શબ્દો ઉપર પછી બરાબર લાગી જાય. તત્ર પ્રસાદેન ઉત્પન્નમ, એ વ્યવહાર રત્ન ત્રયના નિમિત્તથી ઉત્પન્ન થતા. યત નિર્વિકલ્પ સમાધિ રૂપમ નિશ્ચય રત્નત્રય લક્ષણમ વિશિષ્ટ સ્વસંવેદન જ્ઞાનમ તદ અભાવાત અજ્ઞાની જીવો બહુભવ કોટિભી યત કર્મ ક્ષપયતી તત્કર્મ જ્ઞાની જીવ પૂર્વોક્ત જ્ઞાન ગુણ સદભાવાત ત્રિગુપ્તિગુપ્ત સન ઉચ્છ્વાસ માત્રેણ લીલા એવ ક્ષપયતી ઇતિ. કે વ્યવહારત્ન ત્રયના નિમિત્તથી ઉત્પન્ન થતું જે નિર્વિકલ્પ સમાધિ રૂપ નિશ્ચય રત્ન ત્રય લક્ષણ, જે નિર્વિકલ્પ આત્માની સમાધિ ઘણા કરોડ ભવ સુધી જે કર્મને ક્ષપાવે સ્વસંવેદનના અભાવમાં, તે કર્મ જ્ઞાની જીવ પૂર્વોક્ત જ્ઞાન ગુણ સદભાવાત, પૂર્વે કહેલા જે સ્વસંવેદન જ્ઞાનના ગુણના સદભાવને લઈને ત્રણ ગુપ્તિથી, ગુપ્ત એટલે મન વચન કાયામાંથી ઉપયોગને ખેંચી લઈને ગુપ્ત થઈ જઈને ઉશ્વાસ માત્રેના શુદ્ધોપયોગમાં એક ક્ષણની અંદર રમત માત્રમાં એને ખપાવે છે, ક્ષય કરે છે, તો જ્ઞાયતે. તેથી એમ જાણવામાં આવે છે કે પરમાગમ જ્ઞાન તત્વાર્થ શ્રદ્ધાન સંયત તત્વાનામ ભેદરત્ન ત્રય રૂપાણામ સદભાવે અપી અભેદ રત્ન ત્રય રૂપસ્ય સ્વસંવેદન જ્ઞાનસ્ય એવ પ્રધાનત્વમ ઇતિ. તેથી એમ સમજાય છે કે પરમાગમનું જ્ઞાન તત્વા શ્રદ્ધાન અને સંયમપણ એવું જે ભેદ રત્ન ત્રય રૂપનો સદભાવ હોવા છતાં પણ અભેદ રત્ન ત્રય રૂપ જે સ્વસંવેદન જ્ઞાન છે તેની જ પ્રધાનતા કરવામાં આવી છે. એમ સ્પષ્ટ કર્યું, મોક્ષ માર્ગમાં વ્યવહાર રત્ન ત્રય અને નિશ્ચય રત્ન ત્રય બંનેનો સદભાવ દેખાતો હોવા છતાં અભેદ રત્ન ત્રયની મુખ્યતા છે, ભેદ રત્ન ત્રયની મુખ્યતા નથી. ભેદ રત્ન ત્રયને અનુસરીને મન વચન કાયાના વ્યાપારનો દેખાવ ભલે ઘણો થાય અને લોકો એમ માને કે આને મોક્ષ માર્ગ છે, આ આરાધક જીવ છે, એવો આડંબર વ્યવહાર રત્ન ત્રયથી બહાર દેખાય પણ મોક્ષ માર્ગમાં એની મુખ્યતા નથી. અભેદ રત્ન ત્રયની મોક્ષ માર્ગમાં મુખ્યતા છે, કેમ કે તેનાથી મુક્તિ થાય છે, તે મુક્તિનું કારણ છે. વ્યવહાર રત્ન ત્રય મુક્તિનું કારણ નથી. એમ સ્પષ્ટ કર્યું. આગમ જ્ઞાનમાં આ વાત લેવી છે કે નિજ શુદ્ધાત્માનું અભેદ સ્વસંવેદન જ્ઞાન એને ખરેખર આગમ જ્ઞાન કહેવું, કેમ કે પરમાગમના આધારથી ઉત્પન્ન એવું જ્ઞાન થાય છે. એમાં મર્મ એટલો છે એ આપણે થોડી ચિકાસ કરી હતી ત્યાં. આ શબ્દ હતો ને 135 લેખાની ટીકા છે. પશ્ચાદ આગમ આધારેણ સ્વસંવેદન જ્ઞાને જાતે સ્વસંવેદન જ્ઞાન બળેન કેવલ જ્ઞાને જ જાતે પ્રત્યક્ષાપી ભવંતી. શું કહે છે કે જગતના સર્વદ્રવ્ય ગુણ પર્યાય પરમાગમથી જાણવામાં આવે છે. તો પહેલા તો પરમાગમથી પરોક્ષ જાણવામાં આવે છે, પણ પરમાગમના જ્ઞાનમાં જે સર્વદ્રવ્ય ગુણ પર્યાય લીધા એટલે અંતાદ્રવ્ય ગુણ પર્યાય લીધા એનો અર્થ શું થયો કે જો પ્રત્યેક અરસપરસ ભિન્ન હોય તો અનંતા થાય છે, નહીતર અનંતા થતા નથી. એક વાત. હવે જો પરદ્રવ્યની જે ભિન્નતા છે એ સ્વસંવેદન જ્ઞાનનું નિમિત્ત છે, સ્વસંવેદન જ્ઞાનનું કારણ છે, વિજ્ઞાન છે ને. જેટલા કોઈ ઉદયમાન વ્યવહારે પ્રવૃત્તિરૂપ જે પરદ્રવ્યો સાથે ઉપયોગ છે, ઉપયોગની પ્રવૃત્તિ છે ને, માણસ ઊંઘમાંથી ઉઠે ત્યારથી જે કોઈ શરીરથી માંડીને જેટલી કોઈ પ્રવૃત્તિ છે પરદ્રવ્ય સાથે ઉપયોગની, એ ઉપયોગમાં એના ઉદયમાં પરથી ભિન્નપણું એનો જો પ્રયોગ અભ્યાસ કરે તો એને સ્વસંવેદન જ્ઞાન ક્યાંથી થાય. હું છે બેન્સી બહુ વજન લીધું છે આ વાત ઉપર, એનું ઘણું વજન છે એ વિષય ઉપર. એ મૂળ વસ્તુ છે કે હું જ્ઞાયક ને બીજા બધા પર ઘર લગાડ્યું છે ને, એ વિષય છે. બસ આમાં બધું આવી જાય છે. જો એ રીતે અભ્યાસ કરે છે તો એમાં સ્વસંવેદન જ્ઞાન થાય છે, એને પરમાગમનું અથવા આગમનું જ્ઞાન કહેવામાં આવ્યું, એ જ્ઞાન છે. બાકી જાણે અને એમાં એ સાવધાન ન થાય ભેદ જ્ઞાન કરવામાં તો એને પરમાગમનું જ્ઞાન કહેતા નથી, એટલે એને ઉડાડ્યું છે ત્યાં. એવા જાણપણાના જ્ઞાનને અથવા પ્રયત્ન રહીત જાણપણાને ઉડાડ્યું છે, અને પ્રયત્ન અને પ્રયત્નના ફળને અહીંયા અનુમોદ્યું છે, એ કર્તવ્ય છે. એમ સીધી વાત છે. એ પ્રયત્ન કરે તો એ અભ્યાસ શું છે, એનું ફળ શું છે, અને આમાં કહેવા શું માગે છે એ પ્રયત્ન કરે ત્યારે સમજાયું છે. ખાલી બુદ્ધિ લગાવવામાં એ સમજાયું નથી, એવો વિષય છે થોડો. અહીંથી તબક્કો બદલાય છે. આ સમજણનો તબક્કો અહીંથી પ્રયત્નમાં આવે છે કે જે સ્વને પર ભિન્ન છે એમ એને સમજવામાં આવે ન્યાયથી, બુદ્ધિથી, તર્કથી, આગમથી. હવે એ સંબંધીનો એનો એ પ્રયત્ન ચાલે એનો વ્યવહારમાં, એટલે એના ઉદયમાં સાવધાની પકડે કે હું જ્ઞાયક માત્ર છું તો એને એ વાતની કઈક સમજણ પડે એવું છે કે આમાં આવે કે ભેદ જ્ઞાન એટલે કહેવા શું માગે છે, નહીતર એનો એનો પત્તો લાગે એવું નથી, એવો વિષય છે થોડો. ₹238 ગાથા છે, ₹239 નું મથાળું. હવે આત્મજ્ઞાન શૂન્યને સર્વ આગમ જ્ઞાન, તત્વાર્થ સિદ્ધાંત તથા સંયુક્તત્વનું યુગપત્વનું પણ અકિંચિત કર છે, કાંઈ કરતું નથી એમ ઉપદેશે છે. એવું આત્મજ્ઞાન શું એટલે શું છે કે એવું સ્વસંવેદન જ્ઞાન છે, નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન છે, એનાથી શૂન્ય હોય એને સર્વ આગમ જ્ઞાન હોય, બધા આગમને એ ભલે જાણતો હોય તો પણ એની પર સાથેની અભેદતાની મમત્વની બુદ્ધિ છૂટી નથી એમ થયું છે. સર્વ એનું આગમ જ્ઞાન, એનું તત્વાર્થોનું શ્રદ્ધાન કે જગતમાં નવ જ તત્વો છે અને દસમું કોઈ તત્વ નથી, અને એનું વ્રતશીલ સંયમ પણ, એ ત્રણેય પ્રકાર હોવા છતાં પણ તે અકિંચિત કર છે, એને આત્માને બિલકુલ કાંઈ પણ લાભ કરતો નથી એમ ઉપદેશે છે. ઠીક, આટલું તો કર્યું ને એમ અહીંયા ન પીણું, પણ ઊભો ન રાખવો જોઈએ ને, ઊભો રાખીને એને આગળ લઈ જવાની વાત છે, ઊભો રાખવા કરતા વિશેષ છે. પરમાણુ પમાણુ વા મુચ્છા દેહાદિષુ જસપ્ન વિજદી જદી સૌસિદ્ધિ ન લહેદી સવાગમ ધરોવી. પ્રત્યે પરમાણુ જેટલી પણ મૂર્છા મૂર્છા વર્તતી હોય, પરમાણુ એટલે ઓછામાં ઓછી થોડી પણ, આમ તો શરીર છે એ પહેલેથી મૂળથી જ વિજ્ઞાનનો વિષય છે, કેમ કે વધારેમાં વધારે એટેચમેન્ટ જીવને શરીર સાથે છે, વધારે સંબંધ શરીર સાથે છે. કહે છે કે શરીરની એક મુનિપણાની વાત છે ને, આચરણનો અધિકાર ચાલે છે આ કર્મ, એ થોડી પણ મમતા વર્તે છે મુનિને. શું મુનિ એટલે જંગલવાસી છે, શુદ્ધોપયોગના પ્રચુર સ્વસંવેદનમાં બિરાજમાન છે. એવું જો મુનિ થોડીક પણ જે દેહ પ્રત્યેને મમતા આવી જાય, પરમાણુ માત્ર એમ થોડામાં થોડી, હા દે આદિ પછી દેહ થી માંડીને બીજો કોઈ ઉદયમાં જેટલું વિશેષ હોય તે, હા પીછી કમંડળ શાસ્ત્ર એથી વધારે તો હોતું નથી, અથવા બીજા શ્રાવકો વગેરેમાં કાંઈ મમતા થાય ને, આ મારા અનુકૂળ છે, મારા ભક્તો છે, અનુકૂળ છે, મારી ભક્તિ કરે છે, મારી પૂજા કરે છે, મારા ગુણોનું સ્તવન કરે છે, પ્રશંસા કરે છે, એ કઈ મમતા કરવા જેવી હું નથી. વિતરાગ ભાવ મુનિ એટલે વિતરાગ ભાવની મૂર્તિ, એને મુનિ કહેવામાં આવે છે. કે છે કે એને જો દેહાદિક પ્રત્યે પરમાણુ જેટલી પણ મૂર્છા વર્તતી હોય, તો તે ભલે સર્વ આગમધર હોય, ભલે ને બધા શાસ્ત્રો એને ફાડ્યા હોય, ધારણ કરતો હોય, તો પણ તે સિદ્ધિ પામતો નથી, એને મોક્ષ નહીં થાય એમ કે છે. જરા પણ રાગ, ચારિત્ર મૂળનો રાગ, હો દર્શન મૂળનો રાગ તો મુનિને હોય જ નહીં, ચારિત્ર મૂળનો થોડો રાગ પણ એને બાધક કરતા છે એમ કે છે. એને મોક્ષમાં જવા માટે ચારિત્ર મૂળનો જેટલો પણ રાગ રહે છે, તેટલો રાગ એને મોક્ષમાં નિર્વાણ થવામાં એને રોકે છે, પૂર્ણ વિતરાગ નથી થતો. અને આત્મજ્ઞાન એટલે સ્વસંવેદન વિનાનો હોય, એને તો મુક્તિ થવાનો પ્રશ્ન રહેતો નહીં. ગાથા તો એ છે, આત્મજ્ઞાન શૂન્ય છે, ટીકા. સકળ આગમના સારને હથળીમાં રહેલા આમળા સમાન કર્યો હોવાથી, એક આમળો આવે છે ને, આમળો ખાતો આપણે અહીંયા ભાવનગરમાં તો બહુ થાય છે, એ આમળો હથળીમાં રાખે તો ચોખ્ખું દેખાય, એમાં કઈ શંકા પડે કે આમળું છે બીજું કઈ છે. હથેળીમાં આમળું રાખ્યું હોય એ જેમ સ્પષ્ટ એનું જ્ઞાન થાય, એવું સ્પષ્ટ જ્ઞાન આગમનું વર્તતું હોય એમ કે છે. નિશંક દ્રષ્ટાંત, સકળ આગમના સારને હથેળીમાં રાખેલા આમળા સમાન કર્યો હોવાથી એને હસ્ત આમલકવત એમ કહેવામાં આવે છે. સંસ્કૃત શબ્દ હસ્ત એટલે હાથ, આમલક એટલે આમળું, હાથમાં રહેલા આમળાની જેમ, વત એટલે એની જેમ સ્પષ્ટ જાણતો હોવાથી જે પુરુષ, આ બધું પાણી ઉતરી જાય એવો વિષય છે, મને સમજણ પડે છે, મને ખબર પડે છે, હું જાણું છું, એટલી બધું જાણ્યું વાણ્યું કાંઈ, સ્વસંવેદન આગળ એનો કાંઈ હિસાબ લગાવવામાં આવતો નથી. આટલું જાણ્યું ને તેટલું જાણ્યું, આ તો કહે છે સર્વ આગમધર હોય, બધા આગમનો સાર એને હથેળીમાં રાખો. જે પુરુષ ભૂત વર્તમાન ભાવિ સ્વ ઉચિત પર્યાયો સહિત અશેષ દ્રવ્ય સમૂહને જાણનારા આત્માને જાણે છે, શ્રદ્ધે છે અને સંયમિત રાખે છે, બીજું જાણે છે ને સંયમ પણ પાળે છે, તે પુરુષ આગમ જ્ઞાન તત્વાર્થ શ્રદ્ધાન સંયતત્વનું યુગપતું યુગપતપણું હોવા છતાં પણ જો તે પુરુષ જરાક મોમલ વડે લિપ્ત હોવાને લીધે શરીરાદિ પ્રત્યેની મૂર્છા વડે ઉપરક્ત રહેવાથી અને નિરૂપરાગ ઉપયોગમાં પરિણત કરીને જ્ઞાનાત્મક આત્માને અનુભવતો નથી, તો તે પુરુષ માત્ર તેટલા એટલે જરાક મોમળ કલંકરૂપ જે ખીલી તેની સાથે બંધાયેલા કર્મો તેનાથી નહીં છૂટતો થતો તે સિદ્ધ થતો નથી. ક્યાં વિતરાગ માર્ગ છે એ સંપૂર્ણ નિર્દોષતાનો માર્ગ છે. જેને પૂરેપૂરું નિર્દોષ થવું હોય એ થોડા પણ દોષને રાખવા ચાહે અને રીએ તો એની સિદ્ધિ થાય એ વાત આ માર્ગમાં છે નહીં, એવું સ્પષ્ટ વાત કરે છે. ફરીને સકળ આગમના સારને હથેળીમાં રહેલા આમળા સમાન કર્યો હોવાથી એટલે તમામ આગમના સારને બહુ સ્પષ્ટ જાણતો, હાથના આમળાની જેમ સ્પષ્ટ એને જાણે છે. સૂક્ષ્મ જ્ઞાનમાં ક્યાં એને કોઈ આગમમાં અજાણપણું વર્તું નથી. પછી આત્માનું વ્યાખ્યા કરી છે, કેવો છે આત્મા, જે આત્માને જાણે છે કે ભૂત વર્તમાન ભાવિ એટલે ત્રણેય કાળની સ્વઉચિત પર્યાયો એટલે જે જે દ્રવ્યને તે દ્રવ્યને તે કાળે ઉચિત હોય તેવી પર્યાય એને સ્વઉચિત પર્યાય કહેવામાં આવે છે. એક જાતના તો બધા દ્રવ્યો નથી, છ જાતિના છે, એ છ જાતના દ્રવ્યોને ભિન્ન ભિન્ન કાળે જે તે ભૂત વર્તમાન ભવિષ્યમાં જે પ્રકારની અવસ્થા થવા યોગ્ય હોય તેને તે દ્રવ્યની સ્વઉચિત પર્યાય કહેવામાં આવે છે. એવી તમામ દ્રવ્યોને, સમસ્ત દ્રવ્યોને તેની સર્વ પર્યાયો સહિત, ત્રણેય કાળની પર્યાયો સહિત જાણનાર અશેષ એટલે પોતા સિવાયના બાકીના બધા દ્રવ્યોને, અશેષ દ્રવ્ય સમૂહને જાણનાર જે આત્મા, તે આત્માને જે જાણે છે કે આત્મા આવો ત્રણ કાળ ત્રણ લોકવર્તી સમસ્ત પદાર્થનો જ્ઞાયક છે, જાણનારો છે, તેને શ્રદ્ધે છે, એવી આત્માની શક્તિને એ વ્યવહારે શ્રદ્ધે છે, વ્યવહારે જાણે છે અને વ્યવહારે શ્રદ્ધે છે અને સંયમિત રાખે છે, એટલે સંયમ પણ પાળે છે, વ્રત શુદ્ધ સંયમ વગેરે પાળે છે, અશુભ પ્રવૃત્તિમાં નથી. તે પુરુષને આગમ જ્ઞાન તત્વ શ્રદ્ધાન અને સંયમપણાની યુગપણું હોવા છતાં એને આગમ જ્ઞાન છે, તત્વ શ્રદ્ધાન છે અને સંયમપણું બધું ત્રણ એક સાથે છે, છતાં પણ જો તે પુરુષ જરાક મોહમય વડે લિપ્ત હોવાને લીધે તેને થોડો પણ રાગ રહી ગયો છે, ચારિત્ર મોહનું મળ છે અથવા તો મોહને લઈને દર્શન મોહને લઈને સ્વસંવેદન પ્રગટ્યું નથી. દ્રવ્યલિંગી બે પ્રકારે છે, એક તો જાણે સ્વસંવેદનના અભાવ વાળો દ્રવ્યલિંગી છે અને એક ચારિત્ર મોહને લઈને દ્રવ્યલિંગી છે. ચોથે પાંચમી ગુણ સ્થાને અહીં તો ત્યાં સુધી છે કે મુનિ હોય પણ જ્યાં સુધી રાગનો સંપૂર્ણ અભાવ ન થાય ત્યાં સુધી એને સિદ્ધિ થતી નથી, રોકાય છે. ભણે એમાં શું, એ તો જુઓ તો આશ્ચર્ય પામો એવું છે. ખરા દ્રવ્યલિંગી જોવા મળે તો આશ્ચર્ય થાય કે આવા દ્રવ્યલિંગી હોય છે અને એની ભૂલ કાઢવી ક્યાં નથી, એની સમજણમાં ભૂલ દેખાતી નથી, એને વિશ્વાસમાં ભૂલ દેખાતી નથી, એના કોઈ આચરણમાં ભૂલ દેખાતી, નક્કી કરવું મુશ્કેલ પડે. એ તો બહુ સૂક્ષ્મ દ્રષ્ટિનો વિષય છે. પૂછે કેવી કેવી પ્રકાર હતો એનો, સહવાસ કરે, અધ્યાત્મ ચર્ચા કરે અને પૂછે પણ કે આપને સ્વસંવેદન જ્ઞાન મુનિ યોગ્ય ઉપયોગ શુદ્ધાત્માનો છઠ્ઠા સાતમા સ્થાનનો બરાબર વર્તે છે. એને એમ લાગે કે આ કે છે પણ એમાં ફેર છે, એનો ખ્યાલ આવી જાય એને તો, કેમ કે એ બધું શુદ્ધો ઉપયોગ છે એ તો પ્રતિક્ષણ આવતો હોવાથી, અને શુદ્ધોપયોગ ન હોવામાં બહુ મોટો અંતર છે. એ તો શુદ્ધોપયોગનો જ અભાવ હોય, માત્ર એની શુભચર્યા જ હોય એ બહુ મોટો આંકડો હોય. ચંચળતા ભલે આમ એ ચંચળતા બીજા જેવી ન દેખાય પણ એને પોતાને તો ખ્યાલ આવે ને કે આ પ્રતિ સમય પ્રતિ ક્ષણ શુદ્ધોપયોગમાં ચાલ્યા જાઉં સહજપણે, અથવા શુભોપયોગની ઘણો લાંબો કાળ પ્રવૃત્તિ થવી તો આંકડો મોટો છે ને. એક શુભોપયોગની ઘણો લાંબા સમય સુધી ક્રિયાનું અનુષ્ઠાન લાંબા કાળ સુધી ચાલે શુભ ક્રિયાનું અને એમાં શુદ્ધો ઉપયોગ આવે જ નહીં, ઘણો ફેર પડે છે ને. જરાક મોહમાં વડે, જરાકનો અર્થ થઈ ગયો છે ને, મનાક મોહમલો, મોહમલો ઉપલિપ્તત્વાત મનાક શબ્દ લીધો છે, થોડો જરાક પણ મોહમળ વડે લિપ્ત હોવાને લીધે શરીરાદિ પ્રત્યેની મૂર્છા વડે, એને શરીર પ્રત્યેની મૂર્છા કહી દીધી છે, થોડો મોહ છે. ઉપરોક્ત એટલે મલિન વિકારી હોવાથી એનું પરિણામ નિરુપરાગ ઉપયોગમાં રાગ વિનાનો નિર્વિકારી શુદ્ધોપયોગમાં પરિણત કરીને જ્ઞાનાત્મક આત્માને અનુભવતો નથી. એ શુભ ક્રિયા ઘણી પાળે છે, પૂરેપૂરી પાળે છે પણ જ્ઞાનમય એવા આત્માને એ નિર્મળ જ્ઞાને કરીને અનુભવતો નથી. તો તે પુરુષ એટલો એનો દ્રવ્યલિંગી છે, નવમી ગ્રહ જાય છે એટલે કષાયની મંદતા એ તો ઘણી થઈ ગઈ છે અસાધારણ. તો પણ તે પુરુષ જ્ઞાનાત્મક આત્માને અનુભવતો નથી, તો તેને તેટલા માત્ર જરાક મોહમળ કલંકરૂપ જે ખીલી તેની સાથે બંધાયેલા કર્મોથી ખીલી દો, ખોડેલી ખીલી છે ને, ખસતી નથી, મજબૂત છે, તેની સાથે બંધાયેલા કર્મોથી મોહ સાથે જે બીજી પ્રકૃતિઓ પણ બંધાય છે તેનાથી નહીં છૂટતો થકો, તેની સિદ્ધિ થતી નથી, મોક્ષ થતો નથી. એમ કહ્યું કે આગમ જ્ઞાન છે, તત્વોનું સ્રધાન છે અને બાહ્ય સંયમ પણ પાળે છે, બરાબર પાળે છે. મુનિ દશા યોગ્ય બાહ્ય સંયમ પાળે, નિરતિચારપણે એમાં ક્યાંય ભૂલ કરે નહીં, એવી કશાયની મનતા હોય તો પણ ગુરુના સદભાવને લઈને એને મોક્ષ થતો નથી. બીજાને ખબર પડવામાં તો એનો પરિચય કરે તો ખબર પડે, એટલે આગળ જે આગળ આવશે આમાં કે આમાં ખબર કેમ પડે, તો કે બહારમાં એનો જો મુનિયોગી ચર્યા નિર્દોષ દેખાય, બાય ચર્યા, તો એને આહાર પાણી દેવા અને એનો સત્સમાગમ કરવો, પછી પરિચયથી નક્કી કરવું કે આ દ્રવલિંગી છે કે ભાવલિંગી. નહીં તો સીધી તો ખબર પડે ને, દેખાવ તો બાહ્યચર્યા બરાબર હોય, તો એને આહાર પાણી દેવા, એને ભક્તિ વંદન નમસ્કાર કરવા અને એનો ધર્મલાભ લેવો, સત્સમાગમ લેવો. પરીક્ષક બુદ્ધિ જીવ એમાંથી પરીક્ષા કરવી છે કે આ દ્રવલિંગી છે કે પૂછે પણ, કોઈ પૂછે પણ કે આપને શુદ્ધોપ યુગની વ્યવસ્થા કેટલી વર્તે છે, કેવી વર્તે છે. બીજાને ભલે દેખાય એમાં એવું છે કે આ તો જરા આ વિષયની ઊંડી જાણકારી માગે એવી ચીજ છે, સર્વસાધારણને બધાને ખબર પડે એવી આ વસ્તુ નથી. જેમ હીરાની ખબર ઝવેરીને જ પડે, ભલે પહેરે બધાય, ઉપયોગ દાગીનામાં ભલે ઘણા કરે, પણ એટલે બધાને ખબર પડે છે એમ છે ને, એમ વંદન નમસ્કાર ભક્તિ ભૂમિની વયાવત બધું ભલે થાય, પણ એમાં બહુ જાણકાર જીવ હોય છે, ઊંડા ઉતરેલા હોય છે, જેને અનુભવની નજર હોય છે, એને સમજી શકે છે, બીજા એને સમજી શકતા નથી. દેવ ગુરુ શાસ્ત્રને ખરેખર સમજવા જાય તો એ મોક્ષ માર્ગમાં આવી જાય એવું છે. બધાને ખબર પડે જેવું નથી, પણ જેને ખબર પાડવી છે એને જરૂર પડે, અને જેને ખબર પાડવી છે એને એટલી તૈયારી કરવી જોઈએ, પોતાની તૈયારી કરવી જોઈએ. વિષય થઈ જાય છે યોગ્યતાનો, યોગ્યતાનો એ વિષય થાય છે, નહીતર તો શું થાય છે કે જેમ સમ્યક દ્રષ્ટિ જીવોની બાહ્ય શુભાશુ પ્રવૃત્તિ સામાન્ય મુમુક્ષુને જેવી લાગે, બીજા પણ ભક્તિ પૂજા કરે ને આ ભક્તિ પૂજા કરે, બીજા શાસ્ત્ર શ્રવણ વાંચન કરે ને આ પણ શાસ્ત્ર શ્રવણ વાંચન કરે, એક સરખું દેખાય, તો એ જેમ શુભાશુભમાં ભૂલે છે બાહ્ય ક્રિયામાં, એ મુનિની બાહ્ય ક્રિયામાં પણ જીવો ભૂલે કે આ બરાબર ક્રિયા કરે છે, માટે મુનિ છે. બરાબર ક્રિયા ન કરતા હોય તો મુનિ હોતા નથી, પણ બરાબર ક્રિયા કરે છે માટે મુનિ છે કે મુનિ નથી એ ઊંડા ઉતરીને નક્કી કરવા જેવી નથી. અને એવું છે કે બીજાનું નક્કી કરવું એ કોઈ આ આત્માનો ધર્મ ને ફરજ ને કર્તવ્ય છે નહીં, પોતે તૈયાર થાય, બીજા તો આપોઆપ ઓળખાશે, એની નજર સ્વચ્છ થશે, ત્યાં એનું જ્યાં જ્ઞાન સ્વચ્છ થશે એટલે બીજા આપોઆપ ઓળખાશે. પોતે પોતાના હિતને માટે તૈયારી કરે ત્યારે આપોઆપ બીજાની પણ જેમ છે એમ ખબર પડી જાય છે. આથી આત્મજ્ઞાન શૂન્ય, આગમ જ્ઞાન, તત્વાર શ્રદ્ધાન અને સંયતત્વનું યુગપતપણું પણ અકિંચિત કર જ છે. મથાળું જે બાંધ્યું છે ને, કે જો આત્મજ્ઞાન ન હોય, આત્માનું સ્વસંવેદન અભેદ જ્ઞાન ન વર્તતું હોય, તો ભલે એને આગમ જ્ઞાન સર્વાગમનો ધારણા હોય, ધરનાર તેની ધારણા હોય અને એને એમાં વિશ્વાસ હોય, બુદ્ધિપૂર્વકનો જાણતો હોય ને એને વિશ્વાસ ન હોય એની વાત નથી લીધી. જાણતો હોય ને બુદ્ધિપૂર્વક એને વિશ્વાસ હોય કે સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ આવું જ છે, કેવળ જ્ઞાનનું સ્વરૂપ આવું જ છે, કેવળ જ્ઞાન અનુસાર જે શાસ્ત્રો અને ઉપદેશ ચાલ્યો આવ્યો છે એમાં કાંઈ ફેર નથી, એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ચારુંદ્રિય, જે જીવોની વ્યવસ્થા, અવસ્થા, એના સ્થાન આદિ જે છે તે બરાબર છે. આ તો એને ખાવું પીવું હોય તો ઠરાવે કે આમાં દોષ નથી, આમાં દોષ નથી, એમ એમાં ચાલે. આગમમાં સ્થાપ્યું છે એ બરાબર છે, યથાર્થ છે, કેમ કે કેવળ જ્ઞાન અનુસાર એ પરંપરા ચાલે છે અને કેવળ જ્ઞાનનું સ્વરૂપ આવું છે એને વિશ્વાસ હોય, આ વિશ્વાસ હોય એની વાત છે. તત્વાર શ્રદ્ધાન અને એ અનુસાર સંયમ, વિશ્વાસ ને એ અનુસાર સંયમ, જાણપણું, વિશ્વાસ અને બાહ્ય સંયમ એ ત્રણેય એક સાથે હોવા છતાં પણ એ કાંઈ કામના નથી. ક્યારેક જો એને સ્વસંવેદન જ્ઞાન ન વર્તે તો એ મુદ્દો એની પ્રધાનતા લીધી છે. આત્મજ્ઞાન શૂન્ય છે, એ મિથ્યા દ્રષ્ટિ છે. વિકલ્પ સહિત નિર્ણય કર્યો હોય એમ કે આ નિર્ણય કર્યો છે એમાં મને વિશ્વાસ છે કે આવો જ આત્મા છે ને, લીધું જે છે અત્યારે ટીકામાં લીધું ને, 238 ની ટીકામાં એ વાત લીધી. છેલ્લે જે ત્રણ બોલ લીધા ને, નીચેથી ચોથી નીતિ છે, તત્ર આધારેણ ઉત્પન્નમ વિશોદ અખંડ એક જ્ઞાનાકારે સ્વશુદ્ધાત્મની પરિચિત્તિ રૂપમ સ્વવિકલ્પ જ્ઞાનમ. એવું તો આત્માને જાણે છે કે એક શુદ્ધ અખંડ જ્ઞાનાકારે હું છું, એવો હું મને જાણું છું, એવો વિકલ્પ એને સ્વશુદ્ધાત્મા ઉપાદેય ભૂત, એ જ આત્મા ઉપાદેય છે અને એ સિવાય કાંઈ ઉપાદેય નથી. મુખ્યતા કરે ત્રિકાળીની, ધ્રુવની, અપરિણામીની, નિશ્ચયની મુખ્યતા કરે એમ કહે છે, પણ એ વિકલ્પરૂપ સમ્યક, વિકલ્પરૂપ એને દર્શન.